તારીખ 16/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 514 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 299
આત્માનું જે સ્વરૂપ સંવેદન છે એ સ્વાનુભાવની અપેક્ષા એ મુખ્ય છે. બોલનો એ વિષય છે કે આત્માનું જે સ્વરૂપ સંવેદન છે એ અનુભવની અપેક્ષા એ મુખ્ય છે. અનુભવની અપેક્ષા એ જે સ્વસંવેદન મુખ્ય છે તેને વેદનની અપેક્ષાએ પણ ગૌણ કરી શકાય નહીં. પર્યાયને ગૌણ કરવાનો વિષય ચાલ્યો છે તો પણ અંદરમાં આટલો ભેદ છે, આટલું રહસ્ય છે એ સમજીને એ કહેવામાં આવે છે. વચ્ચેથી લે છે મારું વિતરાગી તત્વ છે. 5 મિનિટ. મારું વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું લક્ષ કરું છું ત્યાં તો વિતરાગી દશા પ્રગટ થાય છે એ જ મારે મુખ્ય છે. શું કહે છે કે વેદનને મુખ્ય કરતા ન કરતા પણ અનુભવ અપેક્ષાએ વેદનને મુખ્ય કહેતા પણ લક્ષ તો હું મારા વિતરાગી તત્વ ઉપર કરું છું. વેદન ઉપર મારું લક્ષ છે એને એટલે મારું જે વિતરાગી તત્વ છે તેનું જ્યાં હું લક્ષ કરું છું ત્યાં તો વિતરાગી દશા પ્રગટ થાય છે. અંતર વિતરાગી તત્વ જે સદાય વિતરાગ સ્વરૂપ છે, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છે, એનું જે અંતરમાં લક્ષ થાય છે ત્યાં વિતરાગ દશા ઉત્પન્ન થઈ જાય છે. એ વિતરાગી દશા મારે મુખ્ય છે, બીજી કોઈ દશા મારે મુખ્ય નથી. એમ જોવું છે બીજી કોઈ દશા દશાની અપેક્ષાએ મારે મુખ્ય નથી.
બરાબર.
જે સ્વરૂપ સંચેતન છે એ સ્વરૂપ સંચેતનનું મારે પ્રયોજન હોવાથી મારું પ્રયોજન જ મારે મુખ્ય છે. એ સિવાયના કોઈ પણ પ્રકારના પરિણામનું મારે પ્રયોજન નથી. વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. શું કહે છે લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કરી. શું કહે છે લક્ષની અપેક્ષાએ એને ગૌણ કર્યું અને ગૌણ કર્યું લક્ષમાં એને ન લીધું એ વાત તો યથાસ્થાનમાં છે જ, પરંતુ જે વેદનમાં આવે છે સ્વસંવેદનમાં આવે છે એ વેદનથી મને મુખ્ય છે. વેદનમાં તો મને એ જ મુખ્ય છે. ઉપર એ કહી દીધું કે દ્રવનો તો અનુભવ થતો નથી. કેમ એને મુખ્ય કહીએ છીએ? અનુભવની અપેક્ષાએ વેદનને કેમ મુખ્ય કહીએ છીએ? કારણ કે દ્રવનો અનુભવ થતો નથી. દ્રવ ઉપર લક્ષ હોવાથી એવી ભાષા થાય છે, વ્યવહાર કરાય છે કે આત્માનો અનુભવ કર્યો. વસ્તુતાએ એ ત્રિકાળી આત્માનો અનુભવ નથી પણ તે સંબંધેના જ્ઞાનનો અનુભવ છે. તે સંબંધેના શ્રદ્ધાનાદી પર્યાયનો અનુભવ છે. અનુભવ વેદનમાં આવે એ જ મારે મુખ્ય છે. લક્ષની અપેક્ષાએ ભલે ગૌણ કર્યું, ભલે એને ગૌણ કર્યું છે તો પણ એ જુદી અપેક્ષાની વાત છે. વેદનથી તો અમને એ જ મુખ્ય છે. આ પડખું પણ એના સ્થાનમાં જળવાઈ રહેવું જોઈએ, નહીતર વેદન ને ઉત્પન્ન થાય. જો વેદન નું પ્રયોજન છે ગયું તો પ્રયોજન ગયું, બધું ગયું. ખરેખર તો સ્વરૂપ ઉપર લક્ષ પણ ત્યાં આવશે. સ્વરૂપ ના લક્ષ્મી મુખ્યતા ની વાત કરવામાં આવે એ જુદી વાત છે, અને વાસ્તવિક મુખ્યતા થવી એ બીજી વાત છે. એ મુખ્યતા થાય ત્યાં એને વેદન ઉપજી જાય છે, અને એ વેદન ત્યાં મુખ્ય છે. પણ જે આ વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે. વિતરાગ માર્ગમાં એનું જે વેદનની મુખ્યતાનું જે સ્થાન છે એને ત્યાંથી પણ જો ઉડાવવામાં આવશે તો એ વાત અહીંયા નહીં ચાલે, તો માર્ગ રહેશે
નહીં.
આમ છે એટલે ત્યાં એટલું વજન દેવા માટે પ્રવચન સારના 172 ગાથાના 20મા બોલમાં એમ કહ્યું કે ત્રિકાળીને નહીં અવલંબિત એવી જે શુદ્ધ પર્યાય, ત્રિકાળીને નહીં આલિંગિત એવી જે શુદ્ધ પર્યાય, ત્રિકાળીનો તો આશ્રય કરે છે
શુદ્ધ પર્યાય,
પણ છતાં આશ્રય કરે છે છતાં પણ એ ભિન્ન રહે છે. લક્ષ્ય માટે આશ્રય કર્યો એમ કહેવાય છે, લક્ષ્ય માટે ભેદભાવ કર્યો અભેદતાથી એમ કહેવાય છે, છતાં ખરેખર એને એનું આલિંગન નથી. તો ત્રિકાળીને નહીં આલિંગી તેવી જે શુદ્ધ પર્યાય, તે પર્યાય છે એમ ન કહ્યું, તે આત્મા છે.
આત્મા છે,
આત્મા છે એટલા માટે કહ્યું કે એને વેદન થી ગૌણ કરી શકાતું
નથી.
વેદન અપેક્ષા એને ગૌણ કરી શકાતું નથી, ગૌણ કરી શકાય નહીં, અને ગૌણ કરે ચાલે નહીં એમ કે. એમાં શું ગૌણ કરી નાખ્યું, એમ ચલાવો આપણે કે નહીં એમ ને ચાલે, ભાષા આવી છે. પણ જે આ વેદન છે તેને ગૌણ કરીશ એ નહીં ચાલે. પૂર્ણાનંદના નાથને તે જાણ્યો, જાણ્યો ને વેદનમાં આવ્યો, એ વેદનને તું ગૌણ ન કરી શકાવ. તને અમે ભલામણ કરીએ છીએ ભાઈ કે આ પૂર્ણાનંદના નાથને, અંતર તત્વને, પરમાત્મ તત્વને તે જાણ્યો. જાણ્યા પછી તને જે વેદન થયું કે આ હું છું એવા ભાવ થતા તને જે તે ભાવમાં વેદન ઉપજ્યું, એ વેદનને તું એમ ગૌણ ન કરી નાખીશ. વેદનથી વેદનને ગૌણ કરી શકાય નહીં એવો વિષય છે. કેટલી અપેક્ષા છે એટલે એમ કહ્યું કે આગમમાં શાસ્ત્રમાં માર્ગ કયો છે, પણ મર્મ તો જ્ઞાનીઓના
હૃદયમાં
રહ્યો છે. એ વાત જે શ્રીમદજીએ કરી છે એ બહુ ગંભીર વાત કરી છે કે ભલે શાસ્ત્રમાં માર્ગ કયો છે, 80 અક્ષરમાં છે, માર્ગ એવી વાત તો 80 અક્ષરમાં છે,
મર્મ
છતાં મેનો જે મર્મ છે એ કથનમાં પૂરો આવી શકતો નથી. ભાષામાં પણ સર્વાંગ પૂરો તો આવી શકતો નથી, છતાં પણ લખાણ કરતા બોલવાના શબ્દમાં અને શબ્દ ઉપરાંત જ્ઞાનીઓની કથનની ચેષ્ટામાં એ વિષય વધારે વ્યક્ત થાય છે. એનું મહત્વ એટલું બધું છે કે કોઈ પામી જાય એટલું મહત્વ છે. કોઈનો સંસાર આખો ઉડી જાય ને ખલાસ થઈ જાય, પાત્રતા હોય તો આખો સંસાર એનો ખલાસ કરી નાખે, એટલો મોટો તફાવત પડે છે.
પરીક્ષા આપીને કરા નંબર પાસ થઈ ગયા
સંપ્રદાયમાં,
પહેલા હવે મર્મ જે છે ને એ ગુરુદેવ શ્રી બતાવે
આખો દ્રષ્ટિ
આવ છે કલાકે
દિગંબરના સમાજમાં અત્યારે પણ વિદ્વાનો ઘણા છે,
ઘણા વિદ્વાનો
આપણા સમાજના વિદ્વાનો છે, એ ઉપરાંત પણ વિદ્વાનો છે, ઘણા વિદ્વાનો છે અને ઘણા શાસ્ત્રોના અધ્યયન કરવા વાળા પારગામી વિદ્વાનો છે. એમાં આ કૈલાસચંદજી, જગનમોહનલાલજી, તો બધા કુંચનજીની રેન્કના પ્રકાંડ પંડિત
રહ્યા.
પણ આ દ્રષ્ટિકોણ
દ્રષ્ટિકોણ
મુખ્ય જે આ દ્રષ્ટિકોણ છે આ દ્રષ્ટિકોણ એમની પાસે સાનિધ્ય પકડવાનો ભાવ રહ્યો
નહીં.
હજાર વર્ષથી સમય સારા બે શાસ્ત્રો હતા. વેદન તો પ્રત્યક્ષ છે ને, વેદન છે પ્રત્યક્ષ છે. જે પ્રત્યક્ષ અનુભવ છે મૂડી ગમે એટલી હોય એની અપેક્ષા આ છે, પણ વાપરી ભોગ થયો એટલી એની બાકીની રહી જવાની અહીંયા ને ચાલ્યો જવાનો. તો માણસ શું કહે છે કે એની મૂડી ક્યાં હતી? કોઈ માણસ ભર યુવાન હોય, મા દેહ ત્યાગ કરે, શ્રીમંત માણસ હોય તો એના માટે શું કહેવાય આટલો પૈસો હતો? શું કે એનો ક્યાં હતો? હોત તો હારે
લઈ જાત
લઈ જાત. એનો અર્થ કે જેટલી એને વાપરી એટલી જ એની મૂડી થઈ હતી. એમ અનંત અનંત ગુણલક્ષ્મીનો ભંડાર છે અહીંયા આત્મા, પણ ઉપભોગ થાય એટલું એને કામનું છે. એને કેટલું કામનું? જેટલું વેદન આવે એટલું એનું કામનું, બાકીનું તો એમને રિઝર્વ એ છે, એનો કોઈ ઉપયોગ નથી. ત્યાં જે વેદન આવ્યું એને ગૌ કરવાની વાત નથી, એ પ્રકારે એને ગૌ કરવાની વાત નથી. અને લક્ષ કરવા માટે પણ એને પ્રત્યક્ષ સાધન તો એનું વેદન જ છે, જ્ઞાન વેદન જ છે. નહીતર તો કેવળ અવ્યક્ત દ્રવ્યનો વિકલ્પ ચાલશે, પ્રત્યક્ષતા ક્યાંથી કરશે? જ્યાં એનું જ્ઞાન વેદન છે ત્યાંથી જ એને ઉકળવું પડશે, નહીતર બીજેથી તો એનો પત્તો લાગતો
નથી. બરાબર.
એટલે એ કહ્યું સંવર્ધિકારમાં કે જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે.
જ્ઞાન ક્રિયાના
જ્ઞાન ક્રિયાના આધારે જ્ઞાન છે.
પર્યાયના આધારે દ્રવ્યો છે,
પર્યાયના આધારે છે. એ ત્યાં મુખ્યતા કરાવી છે.
હાજી
વેદનની મુખ્યતા કરાવી છે, જ્ઞાન વેદનની મુખ્યતા કરાવી છે. એ વગર તને સંવર કેમ થાય એની રીત હાથમાં નહીં આવે. અને વેદન ન આવે તો એ આત્માને જાણ્યો છે, જોયો છે, લક્ષ થયું છે, આશ્રય થયો છે, એ વાત પણ રહેતી નથી. એ કલ્પના માત્ર છે, ખરેખર એ વાત રહેતી
નથી.
તો ઘણા અન્યમતમાં પણ અધ્યાત્મ ચાલે છે, અમારામાં પણ અધ્યાત્મ છે, અમે પણ આમ માનીએ છીએ, આમ માનીએ છીએ, અમારી મસ્તીમાં રહીએ છીએ, આત્માની મસ્તીમાં રહીએ છીએ. વેદન ક્યાં? આ સવાલ છે.
બરાબર.
જો તને આત્માનું લક્ષ હોય તો તને એ અનુભવનું વેદન આવવું
જોઈએ.
માણસ એમ કહે કે મને ગુણ પ્રાપ્ત થયા છે, ગુણની કમાણી થઈ છે, કમાણી થઈ હોય તો દાન દે ખબર પડે, મારી પાસે પૈસા આવ્યા, લક્ષ્મી આવી, એની ખાતરી શું કે તું વાપરે છે એની ખાતરી, ન વાપરે તો એની ખાતરી ક્યારે? એમ વાત છે. એનો પ્રગટ પુરાવો જોઈએ કે નહીં? આ વેદન છે એનો પ્રગટ પુરાવો છે. નહીતર એ વાત બીજી રીતે છે. ખરેખર એમાં કોઈ માલ છે
નહીં.
એ તો લક્ષ કરાવવાની અપેક્ષાએ તને ઘણું કહ્યું, પણ મુખ્ય તો એ જ છે. એ લક્ષ કરવાની અપેક્ષાએ તને ઘણું કહ્યું હતું. પર્યાય પર્યાયનું વેદન, લક્ષ કરવાની અપેક્ષાએ તને ઘણું કહ્યું હતું, પણ મુખ્ય તો એ જ છે. ઠીક, ઘણું કહ્યું હતા હતું છતાં મુખ્ય છે. આને મુખ્ય કહ્યું ને એમાં ગૌણ કહ્યું, શ્રીકાળીને મુખ્ય કહ્યું ને એને ગૌણ કહ્યું, ગૌણ કહ્યું છતાં મુખ્ય છે. આમ છે, ચાલી ગઈ કટપટી વાત, ચાલી થઈ ગઈ પોતે છતાં. ત્રિકાળી દ્રવ છે અને એક સમયની પર્યાય છે, એ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. કથનચિત ભિન્ન છે અને કથનચિત અભિન્ન છે. વાત ચાલી થઈ સંસ્કાર ઉપર છે, પૂર્વ સંસ્કાર ઉપરથી વાત ચાલી છે. જે પૂર્વ સંસ્કાર જીવને રહે છે, તો જે પર્યાયમાં સંસ્કાર પડ્યા એ પર્યાય તો સદંતર વ્યય થઈ છે. એ પર્યાયનો તો સર્વનાશ છે. પણ દ્રવ છે તે તેનું તે છે. પ્રતિભિજ્ઞાનનું કારણ એવું જે દ્રવ એમ કરી એમ બતાવે છે કે દ્રવ અને પર્યાય સર્વથા ભિન્ન નથી. જો સર્વથા ભિન્ન હોય તો કોઈને સંસ્કાર પડીને, સંસ્કારની જાગૃતિ થઈને નિસર્ગાત, જે નિસર્ગથી સમ્યક દર્શન થાય છે, એ સમ્યક દર્શન થાય
નહીં,
આખો મોક્ષમાં ડૂબી જાય છે.
બરાબર.
અથવા જેટલી જેટલી પર્યાયો તેટલા તેટલા સ્વતંત્ર દ્રવ્યો થઈ જાય છે. સત્કારકની વાત કરતા એ દ્રવની જેમ સત્કારકો નથી. છ ગુણો છે દ્રવને, છ ગુણો છે એવા પર્યાયને, છ ગુણો છે ને એના સત્કારકો છે એમ છે. એની કથંચિત ભિન્નતા અને સ્વતંત્રતા માટે એ વાત કહેવાય છે, તો પણ એ સંસ્થા ભિન્ન છે એમ જોઈએ તો જેટલી પર્યાયો એટલા દ્રવ થઈ જશે. અથવા આદય પર્યાયના બે ટુકડા થઈ જશે. સમિતિના પડની જેમ નથી એમ પણ વાત લીધી છે. પર્યાય અપેક્ષા એ તો પહેલા સમયના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે બીજા સમયે પલટી જાય છે. પર્યાય અપેક્ષા એ તો માત્ર પર્યાય પલટી જાય છે એમ નથી, સ્વદ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચારે પલટાઈ જાય. સદ્રષ્ટાની અપેક્ષા એ દ્રવ્યને ધ્રુવ કહેવાય છે, પણ એમ કે પહેલા સમયનું દ્રવ્ય બીજા સમયે પર્યાય અપેક્ષા એ પલટી ગયું છે. શું પલટી ગયું છે? ઘંટીના બે પડ માંથી ઉપરનું પડ ફરે છે અને નીચેનું સ્થિર રહે છે તેમ કઈ વસ્તુમાં જુદા જુદા બે પડખા નથી. કે એક પડખું ધ્રુવ રહે ને બીજું પડખું ફેર્યા કરે, ઉપરનું પડ ફેર્યા કરે ને નીચેનું રહી જાય, એમ બે ખટકા બધી વાતો કરી. બહુ મોટો પુરાવો છે કે એ જીવ સમ્યક દ્રષ્ટિ થઈને મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. તો એ દ્રવ, એ દ્રવ છે એ મિથ્યા દ્રષ્ટિ અનંત કાળ નહીં રહે, નિગોદમાં જશે, જઈ શકશે, હિણામાં હિણા પરિણામ કરશે તો નિગોદ પરિણામ કરશે. એવા સાદી મિથ્યા દ્રષ્ટિઓ અત્યારે નિગોદમાં અનંત છે, અનંત છે, નિગોદ પર્યંત જાય ચૂકીને. પણ એ દ્રવ એવું થઈ ગયું છે, એ દ્રવ આખું એવું બદલાઈ ગયું છે, અર્ધપુદ્ગલ પરાવર્તન ની અંદર જ પાછો એ સમ્યક દર્શન પામે, દર્શન પામશે ને સિદ્ધ પર્યાયમાં, અર્ધપુદ્ગલ પરાવર્તનમાં એ સિદ્ધ દશાને લાભશે.
બરોબર,
આખું દ્રવ બદલાઈ ગયું છે. એક વખત જ્યાં સમ્યક દર્શન થયું, ભલે પછી મિથ્યા દર્શન થઈ ગયું, પણ આખું દ્રવ બદલાઈ ગયું છે એમ કહેવાય. મિથ્યાત્મી પર્યાય છે એ તો જેવી પહેલાની મિથ્યાત્મી પર્યાય છે એવી જ બીજી મિથ્યાત્મી પર્યાય છે, એવી જ બિલકુલ થઈ ગઈ. અને વળી ફરીને જયારે સમ્યક દર્શન પ્રાપ્ત કરશે ત્યારે જેટલો પુરુષાર્થ એને પહેલા કર્યો હતો બિલકુલ એટલો જ થશે ત્યારે સમ્યક દર્શન થશે. કારણ કે એ માલ તો એવો છે કે એની સામે જેટલા પૈસા જોખે એટલો જ માલ મળે એવું છે, જેટલા પૈસા આપે એટલો જ માલ મળે. એમાં પહેલા થઈ ગયું તો માટે બીજી વખત ઓછો પુરુષાર્થ હોય તો થાય એ વાત નથી, ઓછી રૂચિ હોય તો થાય કે એ વાત નથી. આમ છે, જેટલો માલ જોઈએ, તમે એક વખત એક શેર પેંડા લેવા આવ્યા અને 20 રૂપિયા આપ્યા, તમે કહો કે ફરી વાર હું આવ્યો છું, મારા આ વખતે 15 લ્યો કે નહીં, આ વખતે 20 રૂપિયા છે.
બરાબર, એમ જ
જેટલી વાર તમે માલ લેવા જાઓ એટલી વાર માલના પૈસા એટલી વાર જ દેવા પડે, અને એટલા જ દેવા પડે જેટલો માલ લેવો હોય એટલા. એ ભલે સાદી મિથ્યા દ્રષ્ટિ છે, અનાદિ મિથ્યા દ્રષ્ટિ નથી, તો પણ એને એટલો જ પુરુષાર્થ થતાં સમ્યક દર્શન આદિ દશા પ્રગટે, એ સિવાય ન પ્રગટે, આ એનો નિયમ છે. પણ એ આખું દેહ ફરી ગયું છે. એક બીજી વાત કરી છે રાજમંદીએ, કે સમ્યક દર્શન થતા એ દ્રવ શુદ્ધત્વ પરિણમનશીલ થયું છે, એ દ્રવ શુદ્ધત્વ રૂપ પરિણમી ગયું છે. દ્રવ પોતે શુદ્ધત્વ રૂપ પરિણમી ગયું હોવાથી એને અવિરત સમ્યક, અવિરત ગુણસ્થાન હોવાથી, સમ્યક દર્શનના કાળમાં અવિરત ગુણસ્થાન હોવાથી એના વિષય કશાય પહેલાના જેટલા જ છે ઉભા, જેટલા વિષય કશાય છે એટલા ને એટલા છે, કોઈ ફેર નથી દેખાતો. એક અનંતાનું મંદિરનો છૂટી ગયો પણ એ કોઈને ખ્યાલ નથી આવતો, બાકી એવા ની વાત દેખાય. કોઈ બહારમાં ફેરફાર દેખાય, જે પ્રકારનો ઉદય હોય ઉદય એવો ને એવો દેખાય, એની સાથેના પરિણામ પણ એવા ને એવા દેખાય. એવો રાગ હોવા છતાં, કેમ કે ગ્રસ્ત હોય તો ગ્રસ્તને યોગ્ય બધા રાગના એના પરિણામ હોય, નારકી હોય તો નારકીને યોગ્ય એના દ્વેષના પરિણામ હોય, દેવ હોય તો દેવને યોગ્ય, ચક્રવર્તી હોય તો ચક્રવર્તીને યોગ્ય એના રાગના પરિણામ હોય, કે 96,000 માંથી જેટલી રાણીઓ મળે તો તરત લગ્ન કરવા જાય પાછું.
બરોબર,
એવો એનો રાગ હોય છતાં એનું દ્રવ શુદ્ધ સ્વરૂપે, પણ આખું દ્રવ ફરી ગયું છે, દ્રવ પલટાઈ ગયું છે એવું પ્રતિ સમયમાં છે. આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, પણ અહીંયા જે કહે છે પર્યાય અપેક્ષાએ, તો પહેલા સમયના જે દ્રવ્ય ક્ષેત્ર કાળને ભાવ, એ ચારે બીજા સમયે પલટી જાય છે. એક દ્રવ્યના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ છે એ ચારે પલટી જાય છે. આવા બધામાં જ્ઞાની ગુરુ
1969
એ જ વાત છે. જગતના બધા પદાર્થો પ્રત્યેક સમયમાં પરિણમે છે, પર્યાય અપેક્ષાએ આખી વસ્તુ જ પરિણમે છે. પર્યાય અપેક્ષાએ પર્યાય જ માત્ર પરિણમે છે એમ નહીં, પણ આખી વસ્તુ જ પરિણમે છે. ઘંટીના બે પળની જેમ એક ભાગ સર્વથા પૃથક અને બીજો ભાગ બદલે એમ બે ભાગ ભિન્ન ભિન્ન નથી, પણ વસ્તુ પોતે પર્યાયપણે પલટે છે. પદાર્થ અને પર્યાય સર્વથા જુદા જુદા નથી. વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે અને વિણસે છે તથા ધ્રુવ પણ રહે છે. આવી વાત છે. એ આ સ્વાનુભવ થાય ત્યારે સ્વાનુભાવીના હૃદયમાં આ વાત સમજાણી હોય છે, એના અંતર્જ્ઞાનનો આ વિષય છે. એ અંતર્જ્ઞાનનો જે વિષય છે એના હૃદયની વાત, એને જે બોધ થયો છે, વસ્તુનો જે બોધ થયો છે, એ બોધ એવો છે કે એને જીલ્યો છે એ પરમાત્માને, એવો બોધ છે. એ કાંઈ સામાન્ય વાત નથી. આખો પદાર્થ જેને પચાવ્યો છે, પચવો છે, ઝીલ્યો છે, જે એક સમયની પર્યાયે આખા પરમાત્માને ઝીલી લીધો છે અને પછી જે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન શું છે એ પોતે જ સમ્યક છે. અનુભવ પ્રકાશકાર એમ કહે છે કે એ અનુભવ થતા જે દ્રવ્ય પર્યાયનું જ્ઞાન છે એ પોતે જ સમ્યક છે. ત્યાં દ્રવ્ય પર્યાયનું જ્ઞાન તે સમ્યક છે, બરાબર એમ કહે છે. એવું અટપટું છે કે એ જ્ઞાનીઓના હૃદયમાં જ એ વસ્તુ રહી જાય છે. કથનમાં આવે કેવી રીતે, આમ કહે તો વિરુદ્ધ લાગે. સર્વ પદાર્થ અને પર્યાય સર્વથા જુદા જુદા નથી એ કહી દીધું. હવે વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે, વસ્તુ પોતે ઉપજે છે એમ કહે છે. પર્યાય ઉપજે છે એમ કહે છે,
વસ્તુ ઉપજે છે.
વસ્તુ પોતે પર્યાય અપેક્ષાએ નવી ઉપજે છે, પર્યાય અપેક્ષાએ વિણસે છે તથા વસ્તુ પણ ધ્રુવ પણ રહે છે. એક સાથે પરસ્પર બે વિરુદ્ધ ધર્મોનો ધારક આ પદાર્થ છે, એટલે એનું જ્ઞાન સીધું બુદ્ધિએથી પહોંચી વળવા જાય ગુરુજન વિના તો પત્તો નથી લાગતો. અહીંયા ગુરુજન જોયું છે, સમજાય છે, નથી સમજાતું એમ નથી. હે ધ્રુવ પણ રહે છે, એ ધ્રુવ રહે છે એને એ પડખાને નથી સ્વીકાર જુદું છે એમ નથી, સર્વથા જુદું છે એમ નથી એમ કે થોડો તકલીફ પડે એવું છે. એક સ્થિર ભાવ છે પણ એ એક સ્થિર ભાવ છે એમ હાવ તમે એને જો જુદું પાડી દો તો ઓલું હાવ બીજું પડતું જુદું પડે. દ્રવ્ય પર્યાયની સંધિ મેળવીએ. ઠીક, બીજો પ્રશ્ન પૂછીએ જો એમ જે તે પ્રશ્ન એની અંદર છે કે જે પર્યાય રહીત વ્યય થઈ ગઈ તો સર્વનાશ થઈ ગઈ. દ્રવ છે એ તો સામાન છે, કોને યાદ રહ્યું, કોને યાદ રહ્યું? પ્રશ્ન દ્રવ તો સામાન છે, એને તો યાદ રાખવાની પર્યાય નથી મતિ જ્ઞાન ની. દ્રવ પોતે તો જેને ધ્રુવ કહીએ એ તો પર્યાય સ્વરૂપે છે ને, તો યાદ કોને રહ્યું? પર્યાય તો નાશ પામે. તો આ તમારા તરફ સંસ્કાર ની વાત ચાલી ગઈ. કે સંસ્કાર રહે છે, જે નિસર્ગત સમ્યક દર્શન થાય છે તો સંસ્કારવશ થાય છે. તો જો તેને તે દ્રવ્ય પ્રતિભિજ્ઞાનનું કારણ કે આ તેનું તે દ્રવ્ય છે એવું જો દ્રવ્યનું સંતો ન રહેતું હોય તો પર્યાય તો સર્વનાશ થઈ જાય છે. જે પર્યાયનો સંસ્કાર જુલો તો સાવ ગઈ છે. આ દ્રવ્યના ધર્મો, પર્યાયના ધર્મો એ તો ઘણા સૂક્ષ્મ ધર્મો ને એને અનંતા ધર્મો છે. એટલે એવી જાડું કાથી દે હવે એવું ન હોય છતાં સમય દર્શન થાય તો શું થયું? પૂર્વે એના
આનિમિત
પ્રશ્ન આ થવા યોગ્ય છે કે આ સંસ્કાર ક્યાં રહ્યા? પર્યાય તો વહી ગઈ છે, અમે કઈ દ્રવ માર્યા છે. ત્રિકાળી સ્વભાવ તો એક રૂપ છે. આ તો પ્રશ્ન છે કે ત્રિકાળી દ્રવ છે તો એક રૂપ છે, એનાથી અનંત એક રૂપ છે. તો અહીંયા એમ કે છે કે અનંતા ગુણો ને અનંતી પર્યાય નો પિંડ તે દ્રવ છે. જે ત્રિકાળી એકરૂપ જે સત્વ છે, શક્તિરૂપ સત્વ છે, એની વાત નથી. ગુણ શક્તિરૂપ છે, આ તો સમય સમય ની પર્યાય ની યોગ્યતા છે. એટલે જે ધ્રુવદ્રવ છે, એક બીજી રીતે વાત લઈએ કે ધ્રુવદ્રવ છે એની પણ યોગ્યતા અયોગ્યતા નો સવાલ છે. યોગ્યતા અયોગ્યતા નો સવાલ છે. એની પણ યોગ્યતા રૂપ ધર્મ છે. જેમ અનંતા ગુણો છે એની પ્રોપર્ટી છે, અને આ યોગ્યતા આદિ ભાવો છે એના કેરેક્ટર્સ છે.
બરોબર.
સાયન્સની દ્રષ્ટિએ કોઈ સમજવા માંગે તો આમ વિષય ચોખ્ખો છે કે કોઈ પણ પદાર્થને એની પ્રોપર્ટી હોય ને એના કેરેક્ટર્સ હોય છે. તો આ એના કેરેક્ટરમાં જાય છે, પ્રોપર્ટીમાં નથી જતું. કેમ કે ઈ દ્રવ્યમાં સંસાર અવસ્થામાં વિકારી પર્યાય ઉપજવાની યોગ્યતા છે. પર્યાય ક્યાંથી ઉપજી? નિમિત્તમાંથી તો વિકારી પર્યાય આવી નથી. રાગ થયો તે ચારિત્ર ગુણ ની પર્યાય છે, પણ ચારિત્ર ગુણ નો કોઈ સ્વભાવ નથી કે રાગ કરે. ચારિત્ર ગુણ નો કોઈ સ્વભાવ નથી કે એમાંથી રાગ કરી શકાય કે રાગ કરે, એ સ્વભાવમાં નથી. તો કે આ વિભાવ તો થયો પણ અને ચારિત્ર ગુણ જ પરિણમ છે રાગરૂપ, એનું શું? એની યોગ્યતા છે, સ્વભાવ નથી. આમ રાખશે એટલે શક્તિ જુદી વસ્તુ છે, એનો ધર્મ જુદી વસ્તુ છે. પદાર્થ તેનો તે છે, પણ એમાં આવું બધું ઘણું છે. એટલે એટલું જાડું કાપી જાય અને બે કટકા કરે તો કામ આવે નથી. કાલે થોડું બેનશ્રીની સાથે ઉપર ચર્ચાનો પ્રસંગ થાય, એમાં આ વિશે ચર્ચા. એટલે આ તો એવો વિષય છે કે ઘણા ગંભીર ઊંડો વિષય છે. એટલે નીતિ જેવું બધું બોલ્યું છે કે પાત્રતા વિના ગુરુજન મળે નહીં, ગુરુજન વિના સત્ય સમજાતું નથી. કહ્યું છે કે અનંતકાળમાં સત્પુરુષની સેવા કરી નથી, પણ તેનો અર્થ એ છે કે એને પોતાની પાત્રતા અનંતકાળમાં નહોતી. Thank you. ગુરુબંધ મુગર સ્વચ્છંદ ૬૭ માં છે ને, ગુરુબંધ ઉપર આ બે દિલમાં વધારે વજન છે, ૬૭ ૬૮ માં, ૬૮ ની છેલ્લી લીધી છે. ગુરુબંધ મુગર સ્વચ્છંદ જીવ શાસ્ત્રો ના ઊંધા અર્થ કરે છે, પોતાના અભિપ્રાયને અનુકૂળ. અજ્ઞાની જીવ પરાધીન દ્રષ્ટિ હોવાથી શાસ્ત્રોમાંથી પણ પોતાને અનુકૂળ આશય કાઢવા માગે છે, પણ એવો આશય નથી. એ વિષય અજાણ્યો છે એના બીમાં. એવા પરસ્પર વિરુદ્ધ ધર્મો છે કે વાત બેસવી કઠણ છે, એને અવરોધપણે એને પ્રતીત આવે કે વસ્તુ આવે છે, પછી તો અનુભવ થાય. અનુભવ થાય ત્યારે આવું છું તો પેલા પ્રતીકમાં આવી જાય છે, વસ્તુ આવી છે, પછી પુરુષાર્થ ઉકળે છે, પછી અનુભવ થાય છે. સમય સમય ની પર્યાય સ્વતંત્ર છે, એક સમય એક પર્યાય વ્યક્ત ને બીજી અનંત પર્યાયોનું સામર્થ્ય તો દૈવ રૂપે પડ્યું છે, એ પણ સામર્થ્ય છે. જેમ ધ્રુવ સામર્થ્ય છે એમ આ પણ અનંત પર્યાયો થવાનું પણ સામર્થ્ય પડ્યું છે. જો આવું સમજે તો દ્રવ સન્મુખ દ્રષ્ટિ થયા વગર રહે જ નહીં. ત્રણ કાળની પર્યાયનું પિંડ તે દ્રવ્ય એમ કહ્યું, ત્યાં પર્યાયો થવાનું સામર્થ્ય દ્રવ્યમાં છે. સમજવું, પર્યાયો પ્રગટ રૂપ નથી, શક્તિ છે તેમાંથી વ્યક્તિ
છે.
પિંડ પિંડ એટલે અનંત પર્યાયો અંદર પડી છે એમ નથી, પર્યાયો થવાનું સામર્થ્ય એમ વાત છે. ગુરુદેવ તો વિશે બહુ ચોખ્ખો કર્યો છે. શક્તિ શુદ્ધ છે, શક્તિ છે તો શક્તિ શુદ્ધ છે, અને પર્યાયો તો વિકારી પણ થાય છે, અંદરથી થાય છે. એનું શું ચારિત્ર ગુણ વિકાર રૂપે પરિણમો, રાગ રૂપે પરિણમો, એનું શું? એ યોગ્યતા છે. યોગ્યતા શક્તિ નથી પણ એ ધર્મ છે, એમ છે. એવું વાત સામર્થ પડ્યું છે, લાગુ પડે છે. સામર્થ્ય પડ્યું છે એ કક્ષાએ લાગુ પડે. આ તો અટપટો વિષય ચાલ્યો ને અહિયાં. વેદન અને વેદન મુખ્ય છે, પર્યાય વેદન મુખ્ય છે તો પર્યાય મુખ્ય થઈ ગયો.
સંસ્કારો પર્યાય
સર્જે છે, સંસ્કારો પર્યાય સર્જે છે. યોગ્યતા સંસ્કાર પ્રમાણે થાય છે, સંસ્કાર સ્વીકારવા જ પડે. એટલે એમ કહ્યું કે આખું દ્રવ્ય ફરી ગયું, એટલે એમ કહ્યું કે આખું દ્રવ્ય ફરી જાય છે. પહેલા સમયનું દ્રવ્ય અને બીજા સમયનું દ્રવ્ય એમાં દ્રવ્ય ક્ષેત્ર કાઢવા ફરે છે એમ કે છે. આપણે
બધા
સાથે
સર્વદા જુદા જુદા નથી અને
સર્વદા એક નથી એમ પણ
એ આત્મદ્રોહ થઈ જાય છે. એનો અર્થ છે કે જે મૂળ શક્તિઓ બદલી જાય છે એમ નથી, પણ જે પ્રમાણ નું દ્રવ છે એ આખો બદલાઈ ગયો. ત્યાં દ્રવ એટલે જે ત્રિકાળી દ્રવ છે એમ વાત નથી, જે ઈ દ્રવ બદલાઈ ગયું એમ નથી કેમ, જે પ્રમાણ નું દ્રવ છે એ બદલાઈ ગયું એમ કેમ છે.
બરોબર,
દ્રવ તો બે ને કહેવાય છે એમ, આખું દ્રવ બદલાઈ ગયું નથી. માણસ કહેતો આ આખો માણસ ફરી ગયો
આપડે,
એનો માણસ છે, છતાં શું કહું છું કે આખો માણસ ફરી ગયો એમ નથી કહેવાતો એમ વાત છે. એ પ્રમાણ નો વિષય થઈ ગયો, માત્ર ત્રિકાળી અંશ નથી, ત્રિકાળી અંશ બદલાઈ ગયો છે, ધ્રુવ અંશ બદલાઈ ગયો છે. એ દ્રવ ક્ષેત્રકાળ ભાવમાં એ પ્રમાણ નું દ્રવ છે, કારણ કે ત્રિકાળી જે ભાવો છે તો ભાવમાં ગુણમાં જાય છે, ક્ષેત્ર ક્ષેત્રમાં પર્યાય પર્યાય મને દ્રવ છે એ આખું છે એમ છે. પ્રમાણ નો વિષય છે. હા, તો અટપટો વિષય છે ને, એટલે હા મેં દાખલો અટપટાનો લીધો. આ દ્રવ પર્યાયનો વિષય પણ એવો જ અટપટો છે.
બરોબર,
જો ઘર ન બેસે તો ગૂંચવાઈ જાય એવું છે. વિચારથી પોતાને ઊંધી શ્રદ્ધા હોય, વિચારપૂર્વક દ્વૈગુણ પર્યાયના વિષયમાં પોતાને ઊંધી શ્રદ્ધા હોય તો એને વિચારથી સવળું થવું પડે, કેમ કે એ વિચારી રાખીને જો ઊંધે શ્રદ્ધાનું લાકડું રીગ્યું હોય તો એ અનુભવ સુધી નહીં પહોંચે, સીધો દ્રવના અવલંબન સુધી નહીં પહોંચે. બીજો વિચાર કરીએ કે જે અંતર્મુખ થઈને સ્વદ્રવનું અવલંબન લેવું છે સીધું, એ નથી લેવાતું તો નડે છે, એ કાંઈક નડે છે કે નહીં. શું નડે છે? કે પોતાનો જ વિપર્યાસ નડે છે. શું નડે છે? જે અંતર્મુખ નથી થવાતું, જે સ્વસન્મુખ નથી થવાતું, એમાં શું નડતર છે? પોતાનો જ વિપર્યાસ
નડતર
સાથેની એકતા છે એટલું છે એમી નથી. જેણે શાસ્ત્રો વાંચ્યા છે અને અન્યથા કલ્પનાઓ કરી છે એ બધું એમાં નડે છે, કેમ કે વિપર્યાસ ત્રણ પ્રકારે લઈએ. એક રાજાદીની એકતા, જેને અભ્યાસ કહીએ, એ જ્ઞાનમાં ભ્રાંતિ અને એક શ્રદ્ધાંતમાં ઉલટું વિપરીત પ્રતીત, ત્રણે ગુણનું વિપરીત પરિણામ છે ને. શ્રદ્ધા કો શ્રદ્ધા, જ્ઞાન કો જ્ઞાન અને આચરણ કો આચરણ, ત્રણે મિથ્યા છે કે નહીં? એટલી રાજાદીની એકતા નથી. જ્ઞાનમાં પણ વિપર્યાસ છે, ત્યાં જ્ઞાનનો વિપર્યાસ છે. એમાં અનેક પ્રકારે જીવે વિચાર્યું છે, અનંતકાળમાં જીવે અનેક પ્રકારે વિચાર્યું છે. આ ભૌમય શાસ્ત્રને હાથમાં લઈને ઊંધું વિચાર્યું હોય, પૂર્વભૌમય વિચાર્યું હોય, જે શ્રદ્ધાના ઊંધા વિચારથી કેટલા લાકડા નેખ્યા છે એ તો એને પત્તો નથી, ખબર નથી. ત્યારે એને સમૃદ્ધ થવામાં કાંઈ નડે છે એ એને વિચારથી સૌ ખ્યાલ વિના સીધું નહીં થાય. જેમ રાગ થી વસ્ત્ર ગ્રહણ કર્યું છે એ દીક્ષા અંગીકાર કરતા એને છોડવાનો એને વિકલ્પ જ કરવો પડશે, વિસ્તર વિધિપૂર્વક એને વિકલ્પ કરવો પડે. માણસ કોઈ એમ કે ધ્યાનમાં બેસી ગયો ચોથા ગુણસ્થાન, એમને એકાગ્રતામાં વધીને પાંચમાં આવ્યા, એમને એકાગ્રતામાં વધીને સાતમાં આવ્યો, એમને એમને શ્રેણી માંડવા મળ્યું
નહીં.
એને રાગ થી ગ્રહણ કર્યું છે વસ્ત્ર, પહેલા શરીર આદિના રાગ થી. સમ્યક દ્રષ્ટિને પણ જેટલો અસ્થિરતાનો રાગ છે મુનિપણા પહેલા એ જે વસ્ત્ર અંગીકાર કરે છે એમાં ચારિત્રનો રાગ છે, બુદ્ધિપૂર્વકનો રાગ છે. બુદ્ધિપૂર્વક એને તોડગોડ્યો એક વાર,
બુદ્ધિપૂર્વક
તમે બુદ્ધિપૂર્વક થી એને એ રાગને પાછા ફરવું પડે. પદાર્થ તો પદાર્થને કારણે છૂટે છે, પણ એને છોડવાનો વિકલ્પ આવે છે બુદ્ધિપૂર્વક. એ તો પોતે સમય દ્રષ્ટિથી સમજે છે મારો અધિકાર ગ્રહણ ત્યાગને મારો અધિકાર નથી, એ પરમાણુ ઉપર મારો અધિકાર નથી. પણ એને વિકલ્પ આવ્યા વગર રહી જ નહીં. બુદ્ધિપૂર્વક ગ્રહ્ય છે માટે બુદ્ધિપૂર્વક છોડવાનો વિકલ્પ આવ્યા વગર રહી નહીં. એમ બુદ્ધિપૂર્વક ઊંધું ગ્રહ્યું હોય, એ બુદ્ધિપૂર્વક છોડવું ન થાય તો એ લાકડું નીકળે નહીં ત્યાંથી.
બરાબર,
ઊંધી થતાને એ પ્રકાર છે. એટલે દરેકને એક સરખું લાગુ ન પડે. કોઈ જીવને વિચાર દશા અલ્પ હોય છે અને સમ્યક દર્શન થાય છે. કોઈ જીવને ઘણી વિચાર દશા ચાલ્યા તો સમ્યક દર્શન થાય છે. કેમ એમ છે? કેમ કે બંનેનો ભૂતકાળ જુદો જુદો છે. એક સરખો ભૂતકાળ નથી, માટે એનો વર્તમાન એક સરખો નથી દેખાતો. એમ છે ચોક્કસ કામ કરે છે. જેટલું ઊંધું છે હોય એટલો દૂર ગયો છે, જેટલો દૂર ગયો છે એટલું જ અંતર એને કાપવું પડશે. એટલે તો સુગમી વિવેચન કે દ્રવલિંગની મુનિએ જેટલા પુરુષાર્થ દ્રવલિંગ કર્યું, દ્રવલિંગનું પાલન કર્યું છે, એને સમ્યક દર્શનમાં એથી વધારે પુરુષાર્થ જોશે. એકદમ નાખ્યો છે તમે ખ્યાલ. એમ શું કરવા કીધું? એનો તો મંદ કસાય પાર વિનાનો છે. નવમી ગ્રહ તો જાય એટલો મંદ કસાય છતાં એને પુરુષાર્થ બીજા કરતા વધારે જોઈએ એનું શું કારણ છે? કે એને દ્રઢ પણ એટલું જ કર્યું છે કે આ ધર્મ છે, આ જે મારી વર્તમાન સ્થિતિ છે એ એટલા જોરથી જોરવાળા પુરુષાર્થથી એને દ્રઢ કર્યું છે તો પાછા ફરવામાં એથી વધારે એને તાકાત જોશે. કેમ કે તો ત્રાજવાના પલ્લા જેવું પરિણમન છે. જેટલું વજન આપ્યું છે એથી વધારે વજન આ બાજુ પડે તો એનું પલ્લું ઊંચું થાય.
બરાબર,
નીચલી પલ્લું ઊંચું ન થાય. જેટલા રસથી વિભાવ સેવા હોય, જેટલા રસથી વિષય સેવા હોય, જેટલા રસથી વિકાર કર્યા હોય, એથી વધારે રસ ઉત્પન્ન કરે ત્યારે આ રસ તૂટે છે. ત્યાં સુધી આ રસ તૂટતો નથી, એના સંસ્કાર ચાલુ રહે છે.
બરાબર,
સંસ્કાર લીધા છે. એટલે શ્રીમદજી એક બહુ સરસ શિખામણ આવી કે કોઈ પણ ઉદયના કાર્યમાં મુમુક્ષુજી મંદ રસ પરિણામે છે, જાગ્રત છે, ઉદયમાંથી પસાર થાય છે. જાગ્રત થવું જોઈએ, જાગ્રત રહેવું જોઈએ. હું આત્મા છું, હું કઈ બીજું કોઈ નથી, હું કઈ હું એક આત્મા છું, એને જાગ્રત રહેવું. ગડબડ થઈ જાય મોટી, જેટલા તીવ્ર રસ્તી થાય એથી વધારે પુરુષાર્થ દીદી થશે. તે પરિણામનો વિષય પણ એટલો જ સમજવાની દ્રષ્ટિએ મુખ્ય જાણવો જોઈએ. વેદનનો વિષય છે, યોગ્યતા બદલાઈ ગઈ જીવની. દ્રવ્યમાં રહે છે પણ યોગ્યતા રૂપે રહે છે, શક્તિ રૂપે નહીં. ત્રિકાળ સ્વભાવ રૂપે નહીં પણ યોગ્યતા રૂપે રહે છે. યોગ્યતા રૂપે એક બીજો દ્રષ્ટાંત. દ્રવ્યની યોગ્યતા, હા, દ્રવ્યની યોગ્યતા પર્યાય તો હોય ગઈ, દ્રવ્યની યોગ્યતા છે. એક બીજો સમજવા માટે એક બીજો દ્રષ્ટાંત લઈએ. બહુ સ્થુલ દ્રષ્ટાંત છે કે એક જીવ સિદ્ધાલયમાં ગયો, મહાવીર ભગવાન સિદ્ધાલયમાં અત્યારે ગયા છે, તો ઈ મહાવીર ભગવાનનો આત્મા, ઈ ગ્રેટ જે અત્યારે સિદ્ધાલયમાં છે, એ ત્રિશિલા માતાના દીકરા હતા. છેલ્લે છેલ્લા ભાવમાં એ
માતાના દીકરા,
ત્રિશિલા માતાના દીકરા હતા. તો એ જીવને વિશે ભૂતમૈગમ નહીંથી એવો વચન વ્યવહાર કરી શકાય કે એ દ્રવ ત્રિશલા માતાનો પુત્ર છે, એ આત્મા ત્રિશલા માતાનો પુત્ર છે એમ કહેવાય. નૈગમ નહીં, જેમ આજે ભગવાન જન્મ છે આપણે ઉજવીએ ત્યારે શું કહીએ?
ભગવાન
જન્મ કલ્યાણ આજે ભગવાન જન્મમાં છે, પણ આજે જન્મમાં છે તો સિદ્ધાલયમાં છે. પણ ભૂત મેઘમ નહીંથી જો એ આત્માને વિશે એવું કહી શકાય છે તો એવું કહી શકાય એવી યોગ્યતા એ દ્રવ્યની છે માટે કહેવાય છે. બીજાને માટે એમ નહીં કહેવાય કે કૃષ્ણ માતાના દીકરા હતા, બીજા સુધ માટે નહીં કહેવાય, બીજા સંસારી માટે નહીં કહેવાય, એ દ્રવ માટે એમ કહેવાય છે. કેમ કે એવી યોગ્યતા એ દ્રવ્યની રહેલી છે. મિત્ર કહેવાય કેમ? યોગ્યતા ના હોય તો કેમ કહેવાય? એમ જેમ ભૂતની યોગ્યતા છે એ ભૂતકાળનું પરિણામ હતું ને, એવી ભવિષ્યની યોગ્યતાનો પણ વિષય છે. નહીં, સમરની યોગ્યતા છે એ દ્રવ્યની, એ દ્રવ્યની એ સ્થિતિ થઈ હતી ભૂતકાળની. હા, ખાલી સ્મરણ નહીં, એ યોગ્યતા છે એ દ્રવ્યની. એનો ઉપચાર કરાય છે તો ઉપચારને યોગ્ય છે, એનો ઉપચાર કરાય છે. ભલે અત્યારે સિદ્ધ કરી આવે છે, પણ અત્યારે એમના માટે તમામ સમસ્ત સિદ્ધ જીવો ભૂત મેઘમ નહીં, એ બધા સંસારી છે.
બરાબર.
આ તો નહીં સમજાવવાતું તો આ બધી વાત ચાલે છે. નયુંનું જ્ઞાન કરાવવામાં આ વાત ચાલે છે કે તમામ સમસ્ત જીવો સિદ્ધના ભૂત મેઘમ નહીં, એ બધા જ સંસારી છે. કેમ કે એના દેશે કોઈ સિદ્ધ નથી, તો સંસારી હતા એમ નહીં, સંસારી છે એમ કહેવાય છે. એવી જે સંસારપણાની યોગ્યતાનો આરોપ આવે એવી દ્રવ્યની યોગ્યતા છે માટે કહેવાય છે, નહીતર કહેવાય નહીં. એક માણસ જેલમાં જઈ આવ્યો હોય જિંદગીમાં, એક માણસ કદી જિંદગીમાં જેલમાં ના જઈ આવ્યો હોય, બે વચ્ચે ફેર નહીં કઈ કે કઈ બનાવ બને ત્યારે ક્રિમિનલ ઓફેન્સ ના લિસ્ટમાં જોવા મળે એમ. ભાઈ અત્યારે તો સજ્જન છે ને સરાફત ની મોટો ભેઢી ચાલે છે, એ ભલે ચાલતી હોય તો ભૂતકાળમાં એક વખત આ ભાઈ
જેલમાં
એની યોગ્યતા નથી, ખાલી સ્મરણ નો વિષય છે. યોગ્યતા હતી એની, એ ગુનો કર્યો એની યોગ્યતા હતી. એ એવો જ દ્રવ છે, એવો જ માણસ છે એમ જોવાય છે. અને જે ગયો જ નથી એની વાત જુદી છે. એમ યોગ્યતાનો વિષય છે, પદાર્થની અંદર યોગ્યતાનો વિષય છે. જો એ ન હોય તો વસ્તુ વ્યવસ્થા રહેતી નથી, માર્ગ એકવાર ઉડી જશે.
બરાબર.
નિસર્ગથી સમ્યક દર્શન પામવાનો માર્ગ આખો ઉડી જશે. એટલે અહીંયા પ્રતિમાનું સ્થાપન છે.
બરાબર.
સમજ્યા? એ પ્રતિમાનું સ્થાપન છે કે સંસ્કાર પડે છે કેટલાક, એ સમ્યક દર્શનનું ગૌણ નિમિત્ત લીધું છે. જો એને ઉડાવો તો તમે મોક્ષ માર્ગ ને ઉડાવો. બીજી બાજુ બહુ ઊંડી વાતો છે, ગુરુદેવ બહુ વજન આપ્યું છે એટલા માટે. તો સાતસો પછી નામ બોલ છે
નદી સુને પૂજામાં આવે દેવાલાનો બહુ સમ્યક કરમ પછી માકૃતિમ શિકરણ દર્શન કરી દઉં.
ભગવાનની પ્રતિમાનું ત્રીજી લીટીથી બહુમાન ભક્તિ આવે છે. કેમ કે સ્વસંવેદન રૂપ વિદ્રાગ મુદ્રા દેખી પોતાને સ્વસંવેદન ભાવરૂપ પોતાનું સ્વરૂપ વિચારે છે. મારો આત્મા રાગથી કે પરથી અનુભવમાં આવે તેવું નથી, પણ જ્ઞાનથી સ્વસંવેદનમાં આવે તેવો છે. એવા ભાન સહિત ભગવાનની વિતરાગ મુદ્રા દેખીને પોતે તેનો વિચાર કરે છે. હવે આ સ્વસંવેદન વડે રાગ ટાળીને ભગવાન ચિદબિંબ જિનબિંબ અક્રિય વિતરાગ થયા. મારું સ્વરૂપ પણ તેવું જ ચિદબિંબ જિનબિંબ છે. આમ દેશ નીચે સ્વરૂપના ભાન પૂર્વક પ્રતિમામાં ભગવાનની યથાર્થ સ્થાપનાને જ્ઞાની જાણે છે. એ જાણે છે એમાં આટલો બધો ભેદ છે, સંસ્કાર પડે સુધીનો, માર્ગ ઉત્પન્ન થઈ જાય ત્યાં સુધીનો. દેખો અરિયંત દેવની વિતરાગી મુદ્રા તે પથ્થરમાંથી ઘડેલી હોવા છતાં પણ ખરેખર વિતરાગ માર્ગને દેખાડે છે. વિતરાગ માર્ગને દેખાડે છે કોને? જેને અંતરમાં ભાન થયું છે તેને, અથવા ભાન થવાનું છે તેને. બે એની અંદર ગર્ભિત છે, બીજો પેટા ભેદ એના ઉપર છે. ઓ અરે જીવો ઠરી જાઓ ઉત્તમ રસમાં ડૂબી જાઓ, એમ જાણે કે ભગવાન ની પ્રતિમા ઉપદેશતી હોય, આવો સીધો ઉપદેશ મળે છે. જો અમે ખરી ગયા છે તું પણ ખરી જા. માટે સ્થાપના પણ પરમ પૂજ્ય છે, પૂજ્ય ના લીધું, સ્થાપના પણ પરમ પૂજ્ય છે. ત્રણ લોકમાં શાશ્વત વિતરાગ મુદ્રિત જીન પ્રતિમા છે. આજે સ્થાનક વાસીમાં જીનમાં છે, પણ કેવી વાત આવી છે? સંસ્કાર વિતરાગ પ્રતિમા પણ અનાદિ છે, અકૃત્રિમ, શાશ્વત છે. જેને આવા પ્રતિમાજીની સ્થાપનાને ઉડાડી છે તે ધર્મને સમજ્યા નથી. ચોખ્ખી વાત નાખી છે. ધર્મીજીને પણ ભગવાનના ચિદબિંબ પ્રતિબિંબ પ્રત્યે ભક્તિનો ભાવ આવે છે. સાધુ છે, ભગવાનને સ્વસન્મુખી મોક્ષ માર્ગની વર્ષા કરી સ્વતંત્ર પણ મર્યાદિત સ્વતંત્ર છે. કેટલીક તાબેદારી અને પૂર્વ સંસ્કાર ની આવી જાય છે. એકદમ સ્વતંત્ર છે તો યદવા તદવા ગમે ત્યારે ગમે એવી પર્યાય થાય. સાધના પથને આત્મજ્ઞાન વાંચે ને એમાં એવું ગપ્પું છે કે કોઈને ગમે ત્યારે સમ્યક દર્શન થઈ જાય, મૂંતવણને થઈ જાય, ગમે ત્યારે. ક્યાં પૂર્વે કઈ આવું બધું હોય એવું જ કઈ નહીં. વળી પાછું નાખે કે પેલા તો આવું તાલા ગેલી ને લગ્ન જિજ્ઞાસા હોવી જોઈએ, વળી પાછું આમે નાખે, આમે હાલે ને આમે હાલે. પોતાનો અનુભવ હોય અને ઉછીની લઈને વાત કરવી હોય એમાં ઘણો ફરક પડે. તું દોષ કરે છો તારા ઊંધા પુરુષાર્થી માટે તને દોષ થયો છે એમ કે છે. તું એનો પૂરેપૂરો જવાબદાર છો. તો જ્યાં કર્મના ઉદય કર્મના નિમિત્તે થાય છે ને, અને પોતે આશ્રય કરે છે ને ઉદયનો, એટલે સુદર્મનજી બહુ સ્પષ્ટ લખ્યું છે કે શાસ્ત્ર વાંચીને, કર્ણાનુયોગના શાસ્ત્ર વાંચીને તે એમ વિચારે છે કે શું કરીએ, કર્મના ઉદય દોષ થાય છે. તો એનો અર્થ એ થયો કે દોષ તને કર્મનો ઉદય કરાવે છે, અને તું તો મંત્ર વાંચાય છે. જીન માર્ગમાં આવી અનિતિ સંભવે નહીં એમ. આ તો દેખે તો અનિતિ છે તારી, તારે પ્રમાણિકતાનો આમાં તો સવાલ છે. દોષ તું પોતે કરે છે ને પ્રમાણિક પણ એને સ્વીકારે છે ને, કરવો તારે કરવો નથી. હું તો પોતે નિયંત્ર રહેવા માંગે છે, હું તો નિર્દોષ કરવાનો ઉદય આવ્યો એ વાત. દોષ થઈ ગયો બહુ પડખાથી વાત અહીંયા કહે છે કે પૂર્ણાનંદના નાથને તે જાણ્યો કે આવો હું છું, અને એમાં અભેદ ભાવ કર્યો કે આ હું એમ. તો એ વખતે જે વેદન થયું એમાં એ વેદનમાં આવ્યો એમ કહેવાય છે. દ્રવ પર્યાય રૂપ નથી થયું પણ એ
વેદનમાં આવ્યો,
વેદનમાં આવ્યો એમ કહેવાય છે. એ વેદનને તું ગૌણ ન કરીશ, એ વેદનને તું ગૌણ કરી નાખે તો એ વાત પણ ચાલે એમ નથી. એ તો લક્ષ કરાવવાની અપેક્ષાએ તને ગૌણ કહ્યું, પણ મુખ્ય તો એ છે. ભલે લક્ષ કરાવવાની અપેક્ષાએ વાત કરી છે, છતાં પણ આ વાત રાખીને કરી છે એમ વાત છે. અને આ વાત કરી છે ત્યાં લક્ષ કરાવવાની મુખ્યતા છૂટી જાય, અને એટલા વેદન વેદન વેદનની વાતમાં આવી જાય
બરાબર
તો પણ એ ભૂલી જાય છે. આમાં એકનું ખેંચવાનું નથી, એકનું તાણવાનું નથી કે એક બાજુથી સાવ તૂટી
જાય.
દરગાર્થિક નહીં ને પર્યાયાર્થિક નહીં નો વિષય લીધો છે. ગોવાળણ ને વરુણા જીવો એક બાજુનું નેત્રું ખેંચે છે ત્યારે બીજું પોતે જ ઢીલું મૂકે છે, બીજી બાજુનું ખેંચે છે ત્યારે એક બાજુનું પોતે જ ઢીલું મૂકે છે. ખેંચે છે તો બે વારા ફરતી પોતે, પણ સરવાળે માખણ કાઢે છે, સરવાળે એ માખણ કાઢે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં બહુ સરસ એ વિશે લીધો છે. દ્રષ્ટાંત દાવા એ પછી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં છેલ્લી ગાથા છે. જૈન નીતિ એમ કરીને હેડિંગ છે ગાથાનું, જૈન નીતિ પોલિસી, નીતિ એટલે પોલિસી. અને એકેન આકર્ષંતિ સ્લથયંતિ વસ્તુત્વ ઇતરેન અંતેન જયતિ જૈની નીતિ. જૈની નીતિ, નીતિ શબ્દ વાપર્યો છે એટલે હેડિંગ બાંધ્યું છે. હેડિંગમાં કોઈ મૂળ આચાર્ય નથી બાંધ્યું, જેને ગ્રંથ રચના કરવી હોય એને વિષયને ચોખ્ખો કરવા બાંધ્યું.
બરાબર,
જૈની નીતિ મંથાન નેત્ર ગોપી. ગોપી નું જે નેત્ર છે, મંત્રા જેવી વાત છે. હવે વરુણા ને ખેંચનાર ગોવાળણ ની જેમ જીનેન્દ્ર દેવ ની સ્યાદવાદ નીતિ અથવા નિશ્ચય વ્યવહારૂપ નીતિ વસ્તુના સ્વરૂપને એકેન એક સમીપ દર્શનથી પોતા તરફ ખેંચે છે, એકેને આકર્ષણથી